તારીખ 24/4/1992 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 250 અને 251 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 112
ઉપરનો જે પેરેગ્રાફ છે પેરેગ્રાફ રૂચિનો વિષય દીધો છે કે જે જીવને જેની રૂચિ હોય જે જરૂરિયાત સાથે આવે કે જરૂરિયાતપૂર્વક જેની રૂચિ હોય તેને તે જ વિષય મુખ્ય રહે તે વિષયમાં એની સાવધાની રહે એ વિષયની જાગૃતિ રહે અને એ જ વિષયનું ધોરણ પેદા કરે. આત્મામાં પણ જેની રુચિ છે જેને આત્મપ્રાપ્તિ કરવી છે આત્મપ્રાપ્તિ કરવી જેને જરૂરિયાત જેવી લાગી છે એને એ પ્રાપ્તિના વિષયમાં જાગૃતિ રહેશે. બીજા ઉદયના કાર્યો કરતી વખતે પણ એને આત્માનું ચિંતન ધોરણ નજરે ચાલશે, સહેજે સહેજે ચાલશે, કૃત્રિમતા કરવી નહીં પડે. અને પોતાની રુચિનો વિષય જે આત્મનિત્ય થોડા મુખ્ય રહેશે. હવે વિશેષ વાત કરે છે કે વિકલ્પાત્મક વિચારને ભી શરીરાકાર ચૈતન્ય મૂર્તિ કો તાંક દો. શરીર આકારે જે આત્મા ચૈતન્ય મૂર્તિ છે એમાં હું પણ કરીને વિકલ્પની સ્થિતિમાં પણ એને એવી રીતે ટાંકો, ટાંકનાથી ટાંકે ને કોતરે, ટાંકનાથી કોતરે એવી રીતે જાય નહીં, જરા વિચારી. અહિયાં સામાન્યપણે મનુષ્યજીવને એવો પ્રશ્ન થઈ શકે કે આત્માનો વિચાર કરીએ છીએ એમાં હું જોઉં છું કે હું નાયક છું. કોઈ પણ શબ્દ અનુસાર વિકલ્પ અથવા વિકલ્પ અનુસાર શબ્દ જોઈ એવી રીતે ચિંતવન અને ભોલન કરીએ છીએ એમાં આમાં ફેર શું છે? જ્યારે આત્મા ચિંતનનો કે ધોરણનો વિષય હોય તો શું બધાને એક સરખો છે? આ વિચારની પ્રશ્ન તો બધાને એક સરખો નથી. જે ચિંતનમાં જે ધોરણમાં બધાની ઉપેક્ષા થઈને હવે પછી કહે છે સુખ દુઃખ જો કોઈ પર્યાય હોય ઉપેક્ષા રાખો. બીજા સંયોગો તો ઠીક, બીજી વાત તો ઠીક, પણ સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા જે કાંઈ છે એની પણ ઉપેક્ષા થઈને સ્વરૂપની મુખ્યતામાં સ્વરૂપનું ચિંતન ચાલે અને સ્વરૂપની મુખ્યતામાં પણ જે ચૈતન્ય મૂર્તિ શરીર આકાર દીધો એમાં આખો પિંડ લીધો, દ્રઢ લઈ લીધો, દ્રઢને અવલંબવાની કાર્ય પદ્ધતિ છે કે કયા ચેનલથી કયા રસ્તેથી દ્રવ્યનું અવલંબન લેવું એમાં પર્યાય દ્વારા દ્રવ્યનું અવલંબન લેવાય છે. કેમ કે અવલંબન લેનાર પર્યાય છે અને પર્યાયમાં એનો સ્વભાવ વ્યક્ત છે. અને વ્યક્ત ઉપરથી અવ્યક્ત ઉપર જાવું અવલંબને એ કાર્ય પદ્ધતિ છે. તમે રાતના સ્વાધ્યાયમાં એ વિશે થોડું લીધું તો પ્રત્યક્ષતા કે જે જ્ઞાનનો પર્યાય પ્રગટ પ્રવર્તમાન જે જ્ઞાનનો પર્યાય છે એ વર્તતા જ્ઞાનના વેદન અંશ ઉપરથી પ્રત્યક્ષપણાને સ્વરૂપના પ્રત્યક્ષપણાને વ્યાપક ભાવે અવલંબવું જોઈએ. આમાં વ્યાપકતા લેવી છે. શરીર આકાર ચૈતન્ય મૃત્યુ છે ને, વ્યાપકતામાં પર્યાય આવશે, દ્રવ્ય પણ આવશે. એટલે દ્રવ પર્યાયની જે સંધિ છે અને એ સંધિ એવી છે કે જેમાં દ્રવ્યને પર્યાયનો વિકલ્પ પણ વ્યવચ્છેદ પામે, એકાકાર થઈ જાય, એ પ્રકારે સ્વરૂપનું અનુસંધાન કરવું અને તે વિચારની દશામાં પણ એ પ્રક્રિયા ચાલુ રાખવી, એ પ્રોસેસ ચાલુ રાખવો, એમ કહેવાનો અભિપ્રાય છે. એવું ઊંડું કહેવા માંગ્યો છે કે વિકલ્પાત્મક વિચારમાં પણ શરીર આકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દો કે હું આ છું, જે ઉપર ઉપરથી આત્માનું લક્ષ્ય જ ન હોય, કાંઈ બીજું ન હોય ને ખાલી કોરા વિકલ્પ આવે છે, રટણ ક્રિયા કરે છે, એની ટેવ પડી છે, એ પ્રશ્ન એવા અહીંયા ચિંતમનને વિકલ્પને વિચારને રટણને અહીંયા સ્થાન નથી એમ લેવું. શરીરાકાર જે ચૈતન્ય દ્રવ્ય છે, સ્વભાવનું જે દળ છે, એમાં વ્યાપક ભાવે સ્વરૂપનો એવી રીતે અનુભવ કરવો છે કે જેમાં દ્રવ્ય પર્યાયના વિકલ્પનું સ્થાન ન રહે. કેમ કે દ્રવ્ય પર્યાયના ભેદો એની અંદર જોવામાં આવતા, ભેદ નિરપેક્ષ સ્વરૂપ છે. સ્વરૂપ કેવું છે? ભેદ નિરપેક્ષ છે. ભેદ નિરપેક્ષ હોવાથી એને ભેદ નિરપેક્ષ પણ જ અવરૂપ છે. ચૈતન્ય દળમાં મેં તો કહ્યું છે કે પર્યાયમાં આ ચાલ્યા કરે, રતન ચિંતન તો પર્યાયમાં ચાલ્યા કરે છે ને, પર્યાય કે હું એ અનાદિનું એની પર્યાય દ્રષ્ટિને લઈને એ હું રતનમાં હું પણ આવી જશે. શરીરાકાર જે ચૈતન્ય મૂર્તિ છે એને ટાંકો, લક્ષ એના ઉપર ચૈતન્ય દળ ઉપર લક્ષ લઈ જાઓ. ચૈતન્ય પિંડ જ્ઞાનમાં રહેવો જોઈએ કે આવો હું અખંડ એક પદાર્થ છું, જે પણ શરીરનું ક્ષેત્ર છે એ પણ મારું ક્ષેત્ર છે, એવા દ્રવ્ય સ્વરૂપે હું વિકાળ છું, મારા દ્રવ્ય સ્વરૂપે હું વિકાળ છું, એની પાસે બધું ગૌ છું. બધું એટલે સુખ દુઃખની પર્યાય પણ ગૌણ છે. મેં તો એહી હું એટલું લક્ષ્ય જવું જોઈએ કે વિચાર ચાલે એની પણ ગૌણતા થવી જોઈએ, સુખદુઃખની પણ. અત્યારે આત્માના વિચાર ચાલે છે અને એમાં ઘણી શાંતિ વેદાય છે, એ વાત પણ નહીં, એની પણ ગૌણતા થવી જોઈએ. ત્યાગના વિચાર ઉપર લક્ષ્ય નહીં, ત્યાગના વિચાર આવે તો પણ એના ઉપર લક્ષ્ય નથી, એમ લક્ષ્ય આત્મા ઉપર છે. લક્ષ્ય બે જગ્યાએ રહીએ નહીં, આત્મા ઉપર રહીએ તો બીજે ક્યાંય, એને વિચાર ઉપર પણ ન રહીએ, રતન ઉપર પણ ન રહીએ. મેં તો વૈસા કા વૈસા હી ચૈતન્ય મૂર્તિ હું, બસ યહી દ્રઢતા કરતે હો, મેરા પોતાના નિજ સ્વરૂપની દ્રઢતા થાય વારંવાર. દ્રઢતા કહો કે એવું પુરુષાર્થનો બળવાન પણ કહો, એવું સ્વરૂપ આશ્રિત પુરુષાર્થનો વેગ કહો, એ વધારતા જવું જોઈએ, એ વધતું જવું જોઈએ.
અવલોકનની કરવાની જે વાત આવે છે, ઇન્દ્રિયોની કઈ રીતે સમજાય છે, એમાં જ્ઞાન કેવી રીતે જુદું છે, ત્યાં શરીરાકાર પણ કેવી રીતે રહે, ચૈતન્ય મૂર્તિને રાખવાની કેવી રીતે રહે
છે, એ જુદા સ્ટેજની વાત છે. આ જુદા સ્ટેજની વાત છે, બે જુદા જુદા સ્ટેજની વાત છે. અવલોકન પરિચય સાધવા માટેની એક પ્રક્રિયા છે, અને જેને સ્વભાવ લક્ષમાં આવ્યો પણ હજી વિચાર ચાલે છે, સ્વભાવ લક્ષમાં આવ્યો પણ હજી વિચાર ચાલે છે, તો એ એ વિચારની અંદર કયા પ્રકારે ચાલવું જોઈએ? સ્વરૂપ લક્ષ્ય પણ ભલે વિકલ્પ વિચાર ચાલે તો પણ આ પ્રકારે વિચાર ચાલવો જોઈએ, સ્વરૂપ લક્ષ્ય વિકલ્પો ચાલવા જોઈએ, કે જેથી બધી જ ગમતા રહે. એટલે અહીંયા તો શું છે કે એકલો ચૈતન્ય મૂર્તિ જુદો પાડ્યો છે, અને એ બાકી બધું ગૌણ કરે છે. ત્યાં આને જુદો પાડવા માટે જુદો પકડાતો નથી, એને જુદો પકડવાની માટે પ્રયત્ન ચાલે છે. પરિસ્થિતિ શું છે મનુષ્યની, કે પહેલા તો એ રાગ અને જ્ઞાન એના એટલા ભેળસેળપણે વર્તે છે કે એટલું જ્ઞાન એટલું ચૈતન્ય જુદું જ નથી પાડતો, પાડી શકતો નથી, પાડતો એટલે પાડી શકતો નથી. એને કરવું શું, તો શું કરે છે, આપણે ત્યાં બધું શાસ્ત્ર વાંચો ને શાસ્ત્ર સાંભળો, જે વેદ જ્ઞાન ના હોય, આત્મા ના હોય, અધ્યાત્મ ના હોય, એ શાસ્ત્ર વાંચો, એ શાસ્ત્ર સાંભળો, વાંચીને એની પછી ચર્ચા કરો કે આગળ આમાં આમ છે, આમ છે, આમ છે, આમ કીધું છે, આવી અપેક્ષા છે, આવી એવી ઈચ્છા છે, ફલાણું છે, ફલાણું છે, ફલાણું. કે એ પણ એક અટકવાની પરિસ્થિતિ ઊભી થઈ પાછી, જેમ કોઈ બાહ્ય ક્રિયામાં અટકા છે, કોઈ પૂજા ભક્તિમાં અટકા છે, આ શાસ્ત્રમાં અટકા છે. એટલે કે છે કે ભાઈ આવું આવી ગયો, એકલો ચૈતન્ય નથી રહેતો, એકનું જ્ઞાન જુદું પાડવું છે, તો એનો એ તો અનુભવવાનો વિષય છે. જેમ શ્રીખંડમાં ખાંડનું ગળપણ જુદું પાડવું હોય, શાકમાં મીઠું જુદું પાડવું હોય, તો એ એના બધા સ્વાદો સાથે હોય, બીજા સ્વાદો સાથે હોય, તો પણ એક સ્વાદને મુખ્ય કરીને જેનો જેની પરીક્ષા કરવી છે કે મીઠું બરાબર છે કે નહીં, એવા ઉદ્દેશથી જે સ્વાદમાં આવી રહેલા પદાર્થો છે એમાં એને એને જોવા માટેનું અવલોકન થવું જોઈએ, ઉદ્દેશપૂર્વક ચાલવું જોઈએ. એમ હું જ્ઞાનમય છું, ચૈતન્યમય છું, એકલું ચૈતન્ય જુદું અનુભવા અનુભવ તો અનુભૂતિ સ્વરૂપ જ છે, એ અનુભૂતિ સ્વરૂપ છે. જેમ મીઠામાં સ્વાદ છે, સાકરમાં સ્વાદ છે, સ્વાદ સ્વરૂપ જ છે, એમ આનો પણ સ્વાદ છે, પણ એકલું નથી જુદું સ્વાદમાં આવતું, એકલું જુદું અનુભવમાં નથી આવતું, રાગની સાથે ભળીને આવે છે, મોહની સાથે ભળીને આવે છે, અને એ ભળી જાય છે, એકત્વ છે સંસારનું કારણ છે, એ જ અજ્ઞાનની મિથ્યાત્વ છે, એ ગ્રંથિ ભેદ તોડવો છે જેને, એને એ દ્રષ્ટિભેદ છોડવા માટે, દ્રષ્ટિભેદ કરવા માટે, એકલા ચૈતન્યને શોધવા ગ્રહણ કરવા માટે અવલોકનનો પ્રોસેસ છે. હવે અહીંયા એમ કહે છે કે એકલા ચૈતન્યને જ પકડવાનું, એવું મુખ્ય કરો કે સુખ દુઃખની પર્યાય ગૌણ થાય, વિચારની પર્યાય ગૌણ થાય. હવે આગળ કહે છે કે સુનના શાસ્ત્ર પઢના આદિ સભીકી ગમતા હોની. સાંભળવું, શાસ્ત્ર વાંચવું કે શાસ્ત્ર સાંભળવું, એ પણ ગૌણ છે. એટલી મુખ્યતા આપવી જોઈએ. સભી કી ગૌણતા હોની ચાહીએ, એકાંત કા જ્યાદા અભ્યાસ રહેના ચાહીએ. અને એના માટે એકાંતમાં બેસીને પોતાના જ્ઞાન માત્રને, ચૈતન્ય માત્રને મુખ્યપણે પોતાને એ વિષયના ઊંડાણમાં જુદો પાડીને એટલા એ વિષયના ઊંડાણમાં જવું છે, એના માટે એકાંત પણ હોવું જરૂરી છે. કેમ કે સંસારની પ્રવૃત્તિઓમાં ઉપયોગનું ભ્રમણ ઘણું છે, સંસારની પ્રવૃત્તિઓમાં ઉપયોગ બહુ ભમે છે એટલું વિવેક. પણ એ પ્રવૃત્તિ કોઈને કોઈ આર્થિક લાભની અપેક્ષાવાળી હોવાથી એમાં બાહ્ય પદાર્થની અપેક્ષામાં આત્માની ઉપેક્ષા વર્તે વર્તે સહેજ પણ એ પરિસ્થિતિ સાધકને અનુકૂળ નથી. એવી પ્રવૃત્તિની પરિસ્થિતિ સાધકને અનુકૂળ નથી. એને તો એમાં એકાંત નિવૃત્તિ લઈને એકાંતમાં પોતાના સ્વરૂપને ભિન્ન પાડીને એમાં એકાગ્રતા થવાનો પ્રયત્ન થાય, સ્પર્શ થાય, એમાં એનું ભાવમાં નિવૃત્તિ જ અનુકૂળ. એટલા માટે એમ કહે છે કે એકાંતનો વધારે અભ્યાસ કરવો. એમણે એ કેળવેલું હતું, એમને પોતા ઉપર ખ્યાલ આવી છે. જોકે બાહ્યમાં એકાંત મળવું એ પૂર્વકર્મના ઉદય અનુસાર છે. બધાને એક સરખી પરિસ્થિતિ સંભવી તો નથી. કોઈની પ્રવૃત્તિ એટલી બધી આવી પડે, શ્રીમદજીની વાત આવે છે, એકાંતરને મળતું નહીં. પણ એટલે પુરુષાર્થનો તો ચાલતો એવું નહોતું, પણ એવા એ પુરુષાર્થ થતા. એટલે એકાંત મળે તો જ પુરુષાર્થ થાય, નિયંત્રણ ન થાય એવો પણ એકાંત નથી. તેમ છતાં પૂર્વકર્મ જે પોતાના અપરાધથી ઉદયમાન છે તેને લઈને છે, ભૂતકાળના પોતાના અપરાધને લઈને પૂર્વકર્મનો ઉદય છે. તેથી તેમાં પણ સમાધાન રાખીને તે પ્રવૃત્તિથી પણ ભિન્ન રહેવાનો પુરુષાર્થ તે મહાત્માઓએ કર્યો છે અને તેને અનુસરવું ઘટે છે. જો પૂર્વકર્મનો સાથ ન હોય તો પણ સામાન્યપણે આત્માર્થીને અને જ્ઞાનીઓને નિવૃત્તિ મળવી સહેલી છે, સહજ છે, મળી શકે છે, હોય છે. એટલે એ નિવૃત્તિને ઈચ્છતા એવા જ્ઞાનીઓ નિવૃત્ત થઈને પોતાના સાધનથી સાધ્યને સાધે છે. પણ એવી પરિસ્થિતિ ન હોય તો પણ પોતાના સાધનને છોડ્યા વિના સાધને સાધે છે. હર હાલતમાં પોતાના ધ્યેયને છોડતા નથી, પોતાના ફરજને, ધર્મને પણ છોડતા નથી, અંતર પ્રવૃત્તિ સાધનને પણ છોડતા નથી. પણ અહીંયા તો જેને નિવૃત્તિ છે સાંભળવાની, શાસ્ત્ર સાંભળવાની નિવૃત્તિ છે, શાસ્ત્ર વાંચવાની જેને નિવૃત્તિ છે, એની પણ ગૌણતા કરીને એકાંતમાં પોતાના સ્વરૂપને, ભિન્ન ચૈતન્યને અવલોકવાની, લક્ષમાં લેવાની અને તે પ્રત્યેના પુરુષાર્થને વધારવાની અભ્યાસ વારંવાર પ્રયત્ન થવો એમ રહેવું જોઈએ, એમ થવું જોઈએ. પ્રાપ્ત નહીં હોવા તો જીવ નિગોદ મેં ચલા જાયગા, એસે નિગોદ કે ભય સે અપના કાર્ય કરના ચાહે તો વો યથાર્થ ધર્મ છે એ ભયથી કરવાની ચીજ નથી. સહજપણે પોતાનો સ્વધર્મ પોતે આચરવો એ પોતાનો ફરજ છે, ધર્મ છે એમ સમજીને એ આચરણ થવું જોઈએ. નહીતર ધર્મ કરવાના અવલંબનની ભૂલ થશે. જેમ કે ખબર પડી કે હવે એક તો અવસ્થા છે ને એમાં મોટો રોગ લાગુ પડ્યો, માટે હવે આપણે એટલો ધર્મ જ કરો, બીજું કઈ કરવું નથી. ડાક્ટરો હાથ ઊંચા કર્યા છે, હવે આપણે મમતા રાખીએ તો દુઃખ જ વધવાનું છે. માટે કુટુંબ પરિવાર હોવા છતાં પણ એની મમતા છોડીને આપણે સ્વરૂપ પ્રાપ્તિનો સમ્યક દર્શન પ્રાપ્તિનો પુરુષાર્થ કરો. જો સમ્યક દર્શન વગર જાશો અહીંથી તો પછી સમ્યક દર્શન જલ્દી મળે એવી પરિસ્થિતિ નહીં થાય. પરંપરા એની દૂરમાં જવું પડે છે, પ્રશ્ન પર્યાય એની મર્યાદા છે. ભગવાનના કુવલ જ્ઞાન અનુસાર ત્રસ પર્યાયની મર્યાદા છે, સ્થાવર પર્યાયમાં પહેલું જવું પડશે. માટે જલ્દી જલ્દી કરી લ્યો. એવા ભયથી એવા ભય દુર્ગતિના ભયના અવલંબને ધર્મ નહીં થાય એમ કહે એ અવલંબન. એનો અર્થ કે તું સાજો સારો ને તગડા જેવો હોત તો અત્યારે કઈ તારે કરવાની જરૂર લાગતી નહોતી, પણ હવે તો તને ખબર પડી ગઈ, નોટિસ આવી ગઈ, પછી કોઈને કોઈ રીતે નોટિસ આવી જાય. એકાદો એવો બનાવ બની જાય, ફાયદો નહીં ઉતરે આમાં તો ગમે ત્યારે ખુશ થઈ જવાય છે. ફટ કરો એનો અર્થ કે હારો હોય તો નથી કરવું. સુખમાં સાંભળે સ્વામી ને દુઃખમાં સાંભળે રામ જેવું સિદ્ધું. ભગવાન કહે છે અંદર નો ભગવાન કે તને બધી અનુકૂળતા હોત તો કઈ તારે મારે યારે લેવા દેવા નહોતું, પણ હવે તને એમ લાગ્યું કે ના અનુકૂળતા નહીં રહીએ, ચાહવા છતાં ઈચ્છવા છતાં નહીં રહીએ, માટે પકડો હવે ભગવાનને તો એમ તો કઈ હાથમાં આવે એવું એમ નથી. હાથમાં વિચારણામાં અવલંબન નથી, વિચારણામાં અવલંબન નથી. બધી અનુકૂળતા હોય તો શું વિચારણા થઈ શકે? આ તો પરિસ્થિતિ વશ વિચાર આવે છે, તો પરિસ્થિતિ વશ નથી આવે. આ બધી અનુકૂળતા હોય ને વિચાર આવે છે, આ બધું ધ્રુવ છે. મારે તો ધ્રુવ જોઈએ, માથાકૂટ કઈ ના જોઈએ, ધ્રુવ પરિસ્થિતિ જોઈએ, ધ્રુવના અવલંબને ધ્રુવ પરિસ્થિતિ જોઈએ. એટલે અનિશ્ચિતતાની ઉપેક્ષા થઈ જાય. ગમે એટલી અનુકૂળતા હોય તો પણ આખી દુનિયા અનુકૂળ થઈ જાય, મને અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો એથી મને શાંતિ નથી, એ મારે શાંતિ નથી. એ બધું અનિત્ય છે. ચાર દિવસ નહીં ચાંદની ઉઠી અંધેરી રાત છે. ચક્રવર્તીની રાત પણ અનિત્ય છે. હા, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી એ ચક્રવર્તીના ઉદયને ક્ષણવર્તી સમજે છે, અનંતકાળના એ ક્ષણવર્તી છે. એનું કોઈ મૂલ્ય નથી. બધું જ ગૌણ કરીને નાનામાં નાનો પ્રોબ્લેમ હોય તો મુખ્ય કરી દે. નાની સુની વાત હોય તો મોક સ્વાધ્યાય કરતો પેલા આ કામ પતાવો. ચક્રવર્તી છ ખંડ નું વિસ્મરણ કરે છે. પોતાના ધ્યાનમાં બેસતી વખતે છ ખંડ નું વિસ્મરણ કરે છે. હું ચક્રવર્તી છું એ વિસ્મરણ કરી જાય છે. આત્મા છું, મારો ધર્મ સ્વધર્મ મારામાં લીન રહેવાનો, મારી ગુણ સંપત્તિ એ જ મારું સર્વસ્વ છે, મારે કઈ લેવા કે. એનું મૂલ્ય જ ભાગતું નથી. નકામી ચીજ છે, છ ખંડ નું રાજ છે એ નકામી ચીજ છે. એ ઘડી એમાં મને કામમાં આવે એવી નથી. એ છ ખંડ માં પથારા આવે મારે લેવા દેવા, હું જ્ઞાનમય આત્માને કઈ લેવા દેવા નથી. મારે કરવા યોગ્ય છે માટે હું કરું છું. મારું આનંદમય શાંતિ શાંતિનું મારું સ્વરૂપ છે અને તે જ મારે કર્તવ્ય છે, તે જ કરવા યોગ્ય છે. મારા સ્વરૂપથી વિપરીત મારે જવા યોગ્ય નથી. મારો ધર્મ નથી, મારી ફરજ નથી, મારી ડ્યુટી નથી. બસ મારી જે ફરજ છે હું અદા કરું છું. એમાં વિશેષ, એમાં વિશેષતા શું છે? જેમ કોઈ એમ કે ભાઈ હું આ ઘરમાં કમાણી કરીને લાવ્યો, પણ ભાઈ તારી ફરજ છે, પ્રવૃત્તિ કરવાની તારી ફરજ હતી. બીજે ખાવા જાય નથી આવતું, કઈ દેખાડવાની ચીજ છે? તારે કર્તવ્ય, કર્તવ્ય સહેજે કરાવવું જોઈએ. એના બદલે કર્તવ્ય કરે એ જાણે કોઈના ઉપર ઉપકાર કરતો એમ થાપે તો આપણે મન ખોટું છે, આધાર બુદ્ધિ એની ખોટું છે. એમ કે કોઈના અવલંબન વગર મારો નિજ ધર્મ છે તે હું આપું છું, એમાં હું કાંઈ વિશેષ સમય દર્શન જ્ઞાન સારી પ્રાણી મારો નિજ ધર્મ છે. મારા નિજ ધર્મ હું ચાલુ છું, મારા ધર્મ પણ શું અનુસરીને હું ચાલુ છું. એનો અર્થ કે નિબોધમાં ન જવાતું હોત તો મારે કઈ કરવાનું રહેતું નહોતું, એમ થાય ને? તો નિબોધમાં ન જવું પડે માટે હું ધર્મ કરું છું. એનો અર્થ કે જો ન જવું પડે તો મારે ધર્મ કરવો નથી, એમ થઈ ગયું ને? કન્ડિશન ચોરી કરનારને સજા મળે છે માટે ચોરી ન કરવી જોઈએ. નો સજા મળતી હોય તો રાજાને ખબર પડે, રાજને ખબર પડે કે ચોરી કરે છે. પાપના ફળનો ભય છે. પાપના ફળમાં જે દુઃખ આવે છે, નિગોદનું દુઃખ આવે છે, નિગોદમાં જવા માટે પાપ થાય છે એનાથી નથી ડરતો. એને ભેદ જ્ઞાન પહેલેથી એને ભાવથી કરાવે છે. બ્રહ્મની ભાવમાં પહેલા રાગથી ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. આત્મભાવના છે તો આત્મભાવના ને વધારે ભાવવા માટે 12 પ્રકારના વિકલ્પ છે. જ્યાં સુધી જીવ છદ્મસ્ત છે મુનિ દશા સુધી, છઠ્ઠા ગુણ સ્થાન સુધી 12 ભાવના છે. હાથમાંથી 12 ભાવના નથી, એક જ ભાવના છે. નિર્વિકલ્પ, વિકલ્પ વાળી નહીં. વિકલ્પમાં ઉભો છે ત્યાં સુધી અનેક પ્રકાર વિકલ્પ વિવિધ પ્રકારના આવવાના. એક પ્રકારનો વિકલ્પ નહીં આવે, સ્વરૂપનો વિકલ્પ એક પ્રકારનો ન આવે. એક વિકલ્પ મુખ્ય હોય તો બીજું પ્રકાર જ આવે. જેમ કે દેહાદી સંયોગ પ્રત્યે દ્રષ્ટિ બે વિકલ્પ દિયો તો કે અનિત્ય છે, અનિત્ય છે કે અનિત્ય હોવાથી અસરણરૂપ છે, અનિત્ય ને અસરણ કેમ છે કે ભિન્ન છે માટે. તો અન્યત્વ, અનિત્ય અને અસરણત્વ ત્રણ ભાવના આવી ગઈ કે નહીં? એ બધા પડખા છે, ત્યાંથી ખસવા માટેના પડખા છે, ત્યાંથી ખસી જાય છે. એ ભાવના આવતા સ્વરૂપની ભાવનામાં એ ખસી જાય છે. વિવેક છે, હેનું હે પણ હે તો થવું જોઈએ, ઉપાદેય હોય તેનું ઉપાદેય પણ થવું જોઈએ, વિવેક છે. અથવા આત્માનું અહિત ન થાય અને આત્માનું હિત થાય એનું નામ વિવેક છે. પરંતુ અભિપ્રાય ને નિગોચી અવસ્થા હોય યા સિદ્ધ કી મેરા તો કુછ ભી બિગાડ સુધાર નહીં એવા સ્વરૂપની ભાવના થઈ ગઈ. મારું કોઈ બગાડી સુધારી શકે એવું નથી, મારા સિદ્ધ પદમાં કોઈનો પ્રવેશ નથી. સિદ્ધ અવસ્થા પણ મારા મૂળ સ્વરૂપથી બહાર છે અને નિગોચની અવસ્થા પણ મારા સ્વરૂપથી બાહ્ય છે. એસી મેં અચલિત વસ્તુ હું મારા સ્વરૂપથી હું એવી અચલિત વસ્તુ છું એસી શ્રદ્ધા જમજાની. કેમ કે શ્રદ્ધા છે એ પર્યાયનો સ્વીકાર કરતી નથી, શ્રદ્ધા છે એ કોઈ પર્યાયનો સ્વીકાર કરતી નથી, એકલા પરમાત્મા પદ નિજ સ્વરૂપનો જ સ્વીકાર કરે છે. આ સમ્યક પ્રકારનો વિષય છે, સમ્યક દ્રષ્ટિનો આ વિષય છે, સમ્યક દર્શનનો આ વિષય છે. એ જામી જવું જોઈએ શ્રદ્ધામાં, એ જામી જવું જોઈએ. એસી શ્રદ્ધા જમજાની છીએ, પર્યાય કેસી ભી હો ઉસકી ઉપેક્ષા નહીં રહેની, પર્યાયની ઉપેક્ષા થઈ જવી. પર્યાય દ્રષ્ટિ છોડવી છે કે નહીં? મૂળ વાત એ છે કે પર્યાય દ્રષ્ટિ છોડવી છે તો પર્યાયને ગૌણ કર્યા વિના પર્યાય દ્રષ્ટિ છૂટશે નહીં, અને સ્વભાવની મુખ્યતા થયા વિના પર્યાય ગૌણ નહીં થાય, પર્યાયની ઉપેક્ષા નહીં થાય. સ્વભાવની અપેક્ષા ક્યારે થશે કે સ્વભાવની મહાનતા ઓળખાશે ત્યારે, ત્યાં સ્વભાવની મહાનતા નહીં ઓળખાય. સ્વભાવની મુખ્યતા નહીં આવે, સ્વભાવની મુખ્યતા નહીં આવે ત્યાં સુધી બીજું ગૌણ થશે નહીં. કાંઈ ને કાંઈ પર્યાયની મુખ્યતા ને પર્યાયના વિષયની મુખ્યતા ચાલુ ને ચાલુ કરી દઈશું. હવે કહે છે કે પરદર કે સાથે જેટલા કોઈ સંયોગિક પદાર્થો છે, ઉદ્ગળાત્મક શરીરથી માંડીને કર્મ અને નો કર્મ, દ્રવ્ય કર્મ નસીબ અને નો કર્મ નસીબ ના ફળ, કર્મ ના ફળ એની હારે તો આ આત્માને કાંઈ સંબંધ ભિન્ન છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને भाव से साधन छे।
ऐसा तो पक्ष होना चाहिए, એટલે એ તો એટલું તમને આવી જવું જોઈએ કે હવે એનો તો મારે વિચાર કરવાની જરૂર નથી। બાદ મેં એટલા પક્ષમાં આવ્યા પછી બાદ મેં વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ આત્મામાં આત્મામાં ને આત્મામાં જે ધ્રુવ અને પરિણામ ઉત્પાદ્યે ત્રિકાળી ધ્રુવ અને ઉત્પાદ્યે ઇન દો કે વિચાર મેં હી સબ સમય લગા દેના। પછી વિચારનો વિષય પરદ્રવ્ય નહીં રહેવું જોઈએ, વિચારનો વિષય પોતામાં ને પોતામાં દ્રવ પર્યાય પૂરતો જ રહેવો જોઈએ। એમાં હું દ્રવ છું, હું એક સમયની પર્યાય નથી, આ શ્રદ્ધાનો વિષય થવો જોઈએ। એ જ જ્ઞાનમાં અવલંબનનો ધ્રુવ વિષય થવો જોઈએ, એ જ ચારિત્રમાં અવલંબનનો વિષય ધ્રુવ થવો જોઈએ। તો બધી એક વાક્યતા સુધી પરદ્રવ્ય કે સાથ મેં તો કુછ સંબંધ હી નહીં, ऐसा तो एक पक्ष हो जाना चाहिए। बाद में वस्तु और परिणाम, तो वस्तु त्रिकाली ध्रुव में वस्तु वस्तु परिणाम इन दो के विचार में ही सब समय लगा देना। हूँपणू मारा स्वरूप में थवाने बदले हूँपणू आ चलित अंग में केम थाय छे, ये विचलित छे એવી અવસ્થામાં હું પણ થાય છે, તો એ તો ઓલા પીંજાવાની વાત થઈ ગઈ, હું પીંજે પીંજાઈ જાય છે, એ તો ગઈ આવીને ગઈ આવીને ગઈ આવીને ગઈ જ્યાં હું પણ થાય એટલે ભાવ કરણ ચાલુ ને
ચાલુ
ચાલુ। ચોવીસો ઘંટો બસ એ સ્વરૂપ કા ઘૂંટણ ચલના કહીએ, જ્યારે વિકલ્પ વાળી અવસ્થા છે ત્યારે એને પોતાના સ્વરૂપનું ઘૂંટણ ચાલવું જોઈએ કે હું પ્રકાર શુદ્ધ ધ્રુવ વસ્તુ છું, આ સિવાય હું કાંઈ નથી, એનો રસ મને આવવો જોઈએ લક્ષ્ય મારીને મુખ્યતામાં। પ્રવૃત્તિ ભાવ કો ગૌણ કરકે ઇસી એક કી હી ઇસી એક હી કી મુખ્યતા ચલની, બધા પ્રવૃત્તિ ભાવની પ્રવૃત્તિ ભાવ તો પ્રવૃત્તિ ભાવ રહેવાનો છે પણ એની ગૌણતા રહેવી જોઈએ। પરિણામનો દોર સદમસ્તને મુખ્ય ગુણ ઉપર ચાલે છે, આખા પરિણામનો દોર સેના ઉપર ચાલે છે, પોતાનું સ્વરૂપ ગૌણ છે, એક સમયની પર્યાય રાગ અને રાગનો વિષય મુખ્ય પર મુખ્ય છે ને સ્વગુણ આ પરિણામનો દોર ચાલે છે, મુખ્યતા ગૌણતા એ આખી વાત બદલાઈ જતી જોઈએ, પોતાના સ્વરૂપની મુખ્યતા બાકી બધું ગૌણ। પછી આખી પરિસ્થિતિ જે પરિણામનો દોર છે એને અનુસરીને સ્વરૂપને અનુસરીને જે ચાલશે સ્વરૂપની મુખ્યતામાં એમાં કાંઈ ઉપદ્રવ નથી, પછી પછી કાંઈ એને ઉપદ્રવ નથી, નિરુપદ્રવ કેવી છે સ્વરૂપ તો નિરુપદ્રવી છે, અવસ્થા પણ નિરુપદ્રવી, કોઈ પ્રકારનો ઉપદ્રવ નહીં, એમ સ્વરૂપની મુખ્યતાનો પ્રયાસ નિરંતર સ્વરૂપની મુખ્યતાપૂર્વકનો પ્રયાસ નિરંતર ચલના થાય, આ જ પ્રયાસ ચાલવો જોઈએ, આ ચાલુ રહેવું જોઈએ, એ પ્રયાસ નિરંતર ચલના મનુષ્યની ભૂમિકાનો વિશેષ થોડો વિસ્તાર છે આની અંદર લીધો છે, અને એમાં પણ મુખ્ય વાત એ એમને સ્થાપી છે કે પોતાના સ્વરૂપની જરૂરિયાતપૂર્વક જે રીતે ઉત્પન્ન થઈ છે તે રૂચિપૂર્વક પોતાના સ્વરૂપનું ભૂલન, દ્રવ્યનું દ્રવ્ય સ્વરૂપનું ભૂલન ચાલવું, એટલું ચાલે કે બધું મુગમ થઈ જાય, એની પાસે કોઈ પર્યાય નથી. એ પ્રકારે જો ચાલે તો આત્મપ્રાપ્તિ થઈ થાય છે, તે અનુભવ થાય છે. આત્મપ્રાપ્તિ જો અનુભવ તો સ્વાનુભવ થાય છે, સ્વાનુભવ થાય છે સુધી જશે. આત્મા જ્ઞાન ઓર સુખ સે ભરા હુઆ હૈ, ફિર અપને કો ચાહિયે ભી ક્યા. ફિર સરસ સુખ કહી દીધું કે જો મારા સ્વરૂપમાં, મારા આત્મામાં પરિપૂર્ણ સુખ અને પરિપૂર્ણ જ્ઞાન ભરેલું છે તો મારે શું જોઈએ. વાત કેટલી છે કે તને વિશ્વાસ છે કે નહીં, પ્રતીતિ છે કે નહીં. જ્ઞાન અનંત અને સુખ અનંત ભરેલું છે એની હૈયાતી, એની હૈયાતીનો વિશ્વાસ છે તો શું જોઈએ તારે. કે જો સુખ તારામાં ભરેલું છે તો તારે જોઈએ શું હવે. તો કે તને વિશ્વાસ હોય કો સવાલ છે. જો એનો વિશ્વાસ નથી તો બીજે ક્યાંકથી સુખ લેવાના જાળા નાખ્યા વગર ભાગવાનું જ, રોકી નહીં શકે પરિણામ. અને જે એની સ્થિતિ છે અને બંધ નહીં કરી શકે એ સ્થિતિને રૂપી આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. આચાર્યનું પહેલું વચન છે નિર્ગ્રંથ પ્રવચન. વિશ્વાસ જોવે તો આવે, જોયા વગર વિશ્વાસ નહીં આવે. આ જીવને બહુ પાકો છે. કેવો છે? બહુ ક્રૂર છે, બહુ પાકો જીવ છે. જોયા વગર વિશ્વાસ કરે એમ નથી, વાતોથી કાંઈ વિશ્વાસ આવે એવું નથી. ગુરુ હું તીર્થંકર કહી કહીને થાકી જાય તો એને વિશ્વાસ નથી કર્યો. પુરુષ વિશ્વાસ છે, ત્યાં પણ પુરુષ નો તીર્થંકર હું વિશ્વાસ કરતો નથી. જોવે તો જ વિશ્વાસ આવે, સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ.
શક્ય નથી.
ઇન્દ્રિયાતીત ભલે રહ્યો પણ છે તો ખરો કે નહીં કે નથી. આમાં શું છે? વિશ્વાસ છે, હૈયાતી સાથે સંબંધ રાખે છે. સુખધામ અનંત સુસંત છે, અનંત સુખનું ધામ પોતે છે. સર્વે સંતો એને ચાહે છે, દિન રાત એના ધ્યાનમાં રહે છે. કેમ કે સુધામય શાંતિ અનંત અનંત અમૃત જેવી શાંતિ છે પદમાં. સવાલ વિશ્વાસનો છે. વિશ્વાસ વગર બીજો વિશ્વાસ ઉડે એવું નથી. શરીરમાં સુખ છે, સંયોગની અનુકૂળતામાં સુખ છે, રાગમાં સુખ છે, એ જે મીઠાશ છે વિશ્વાસપૂર્વકની મીઠાશ છે એ બંધ થાય. પરંતુ પરિસ્થિતિ ઊભી છે, અમે એને તોડ્યા વિના નવી પરિસ્થિતિ જામે એમ નથી. એ જોયા વગર થાય, જોયા વગર આવે. સુખ ની એકાંત દુઃખ છે, નામ માત્ર સુખ છે પણ છે તો દુઃખ છે. અનંત દુઃખ નામ સુખ ત્યાં રહી મિત્રતા, અનંત સુખ નામ દુઃખ પ્રેમ ત્યાં અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા, અનંત સુખ નામ દુઃખ ત્યાં નહીં ત્યાં રહી મિત્રતા. નિહાળ રે નિહાળ, ઓગાળ ન્યાય મિત્ર ને આ પ્રવૃત્તિ બાળકો ની પ્રવૃત્તિ કરે. વિશ્વાસ તો અત્યાર સુધી નથી કર્યો. આજે રીત છે અવલોકન કરીને શોધે પોતામાં. એકનું જ્ઞાન છે ઉપાધિ રહિત નિરુપાધિક સ્વભાવે સુખ રહિત છે, સુખરૂપ છે. એને અવલોકન કરીને શોધે નહીં છે, દેખાયું નથી દેખાયું કાંઈ. પ્રયત્ન એ દિશામાં કરવો.
જય પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ.